समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एना स्वाध्याय परिशिष्ट नो स्वाध्याय चाले छे। એમાં આપણે 47 શક્તિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। 11 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે 12મી શક્તિ પ્રકાશ શક્તિ। અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદમય પ્રકાશ શક્તિ। સ્વયં પ્રકાશમાન વિશદ એટલે સ્પષ્ટ એવા સ્વસંવેદમય એટલે અનુભવમય પ્રકાશ શક્તિ। આ શક્તિ વિશદ છે, સ્પષ્ટ છે અને સ્વસંવેદનમય છે એટલે સ્વસંવેદન દ્વારા એ અનુભવાય છે, ખ્યાલમાં આવે છે। આ શક્તિમાં બે વાત છે। એક તો સ્વાનુભવમાં આત્મા પોતે પોતાને સ્પષ્ટ પ્રકાશે છે, એક વાત એ છે, અને બીજી વાત એ છે કે એવો એ સ્વભાવ સ્વયં પ્રકાશમાન છે એટલે એમાં બીજા કોઈની અપેક્ષા નથી, બીજા કોઈની મદદની જરૂર નથી। ભગવાન આત્મા પોતે પોતાને સ્પષ્ટ પ્રકાશે છે, સ્પષ્ટ અનુભવમાં આવે છે અને એ સ્વયં પ્રકાશે છે, સ્વયં પ્રકાશમાન છે, કેમ કે એવો જ એ સ્વભાવ છે એટલે એમાં એને કોઈની પરની અપેક્ષા નથી। આવી આ પ્રકાશ શક્તિ છે, એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાણા નંબર 71 પ્રકાશ શક્તિ। ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ અહીં શું કહે છે કે ભગવાન આત્મામાં એવી પ્રકાશ શક્તિ છે જે સ્વયં એટલે પોતાથી જ પ્રકાશમાન છે। એવી પ્રકાશ શક્તિ છે જે સ્વયં એટલે પોતાથી જ પ્રકાશમાન છે અને સ્પષ્ટ સ્વસંવેદમય છે। પોતાથી પોતાનું પ્રત્યક્ષ વેદન થાય એવો અનુભવ થાય એવી આત્મામાં પ્રકાશ શક્તિ છે। આ પ્રકાશ શક્તિ પણ બીજી અનંત શક્તિઓની માફક ત્રિકાળ રહેલી છે અને ગુરુદેવ કહે છે કે આમાં મહત્વની બે વાત છે કે આત્માનો પ્રકાશ સ્વભાવ એક તો પોતે પોતાથી જ પ્રકાશમાન છે અને એને કોઈ પરની અપેક્ષા નથી અને બીજું સ્પષ્ટ સ્વસંવેદનમય છે એટલે સ્વાનુભવમાં આત્મા પ્રત્યક્ષ સ્પષ્ટ જણાય એવો આત્માનો પ્રકાશ સ્વભાવ છે। બીજા કોઈ દ્વારા જણાય, ઇન્દ્રિય દ્વારા જણાય એમ નહીં, પણ પોતા દ્વારા જ સ્પષ્ટ જણાય એવો આત્માનો પ્રકાશ સ્વભાવ છે, એ જ આ પ્રકાશ શક્તિ છે। પોતે પોતાથી પ્રકાશમાન છે એને પરની અપેક્ષા નથી અને સ્પષ્ટ અનુભવમાં આવે છે। આગળ કહે છે જેમ દીવો સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે તેને દેખવા પ્રકાશવા બીજા દીવાની જરૂર નથી. તેમ ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનું બિંબ પ્રભુ સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે. ભગવાન આત્મા પોતે પોતાથી જ પ્રકાશમાન છે એટલે પોતે પોતાથી જ જણાય છે, અનુભવાય છે. એમાં બીજા કોઈની જરૂર નથી. સ્વસંવેદનમાં પોતે જ પોતાને પ્રકાશી રહ્યો છે. તેને પ્રકાશવા એટલે જાણવા કે પ્રસિદ્ધ કરવા બીજા કોઈની એટલે રાગની, વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા નથી. વ્યવહારની એટલે કે વ્રત આદિની કે રાગની કે નિમિત્તની દેવગુરુ આદિની અપેક્ષા વિના જ સ્વસંવેદનમાં એટલે કે પોતાના સંવેદનમાં સ્વાનુભવમય દશામાં પ્રત્યક્ષ થાય એવો આત્માનો પ્રકાશ સ્વભાવ છે, એ જ આ પ્રકાશ શક્તિ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, બાહ્ય નિમિત્તથી કે વ્યવહારથી પ્રત્યક્ષ વેદનમાં આવે એવું આત્માનું સ્વરૂપ નથી. કોઈ બીજા નિમિત્ત દ્વારા અથવા તો કોઈ શુભભાવ દ્વારા કે કોઈ ઇન્દ્રિયો દ્વારા, શરીર દ્વારા, મન દ્વારા કે વાણી દ્વારા કે બીજી કોઈ અન્ય રીતે આત્મા જણાય એવું આત્માનું સ્વરૂપ નથી. આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ કોઈ અન્ય પ્રકારે થાય એવું આત્માનું સ્વરૂપ નથી. એટલે પ્રત્યક્ષ વેદનમાં આવે એવું આત્માનું સ્વરૂપ છે, પર દ્વારા કે પરોક્ષપણે વેદનમાં આવે એમ નથી. આત્મામાં જેમ જ્ઞાન દર્શન આદિ છે તેમ આ પ્રકાશ શક્તિ પણ છે. અને આ પ્રકાશ શક્તિ છે તો તેનું કાર્ય શું? તો કહે છે સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થાય તે તેનું કાર્ય છે. સ્વસંવેદનમાં પોતાને પોતાના અનુભવમાં આત્મા પ્રત્યક્ષ જણાય તે આ પ્રકાશ શક્તિનું કાર્ય છે. સમ્યક દર્શન થતા મતિશ્રુત જ્ઞાનમાં સ્વસંવેદન દ્વારા આત્મા પ્રત્યક્ષ થાય એટલે અનુભવાય તે આ શક્તિનું કાર્ય છે, પ્રકાશ શક્તિનું કાર્ય છે. કોઈ કહે કે મને અરૂપી આત્મા કેમ જણાય? તો કહે છે સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે, એ જણાયા વિના રહે જ નહીં, એ ઢંકાયેલો રહે એવો નથી. એ જણાય અને પ્રત્યક્ષ જણાય એવો જ આત્માનો સ્વભાવ છે. પરોક્ષ રહે એવો પણ આત્માનો સ્વભાવ નથી. પણ તે ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ છે પણ તે ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ જણાય એવો નથી કે મન દ્વારા જણાય એવો નથી. એ સ્વરૂપ પ્રત્યક્ષ, સંવેદન પ્રત્યક્ષ છે, સંવેદનમાં આવે એવો છે. સમયસારની શરૂઆતમાં જ આ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલા કળશમાં કરી છે કે સ્વાનુભૂત્ય ચકાસશે. આત્માને ત્યાં એ રીતે કહ્યો છે સ્વાનુભૂત્ય ચકાસશે. નમો સમય સારાય સ્વાનુભૂત્ય ચકાસશે, ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. અહીંયા કહે છે પારણ નંબર 72 ઉપર કે સ્વસંવેદનમાં જણાય એવો આત્મા છે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. સ્વસન્મુખ થતા આત્માના અતિન્દ્રિય આનંદનું પ્રત્યક્ષ વેદન થયું તે પ્રકાશ શક્તિનું કાર્ય છે. સાથે શુભભાવ છે, વ્યવહાર છે અને બાહ્ય નિમિત્ત છે, તો એનાથી આ કાર્ય નિપજ્યું છે, એટલે કે આત્મા સંવેદનમાં સ્વસંવેદનમાં જણાયો છે એમ નથી. બાહ્ય નિમિત્ત દ્વારા કે વ્યવહાર દ્વારા કે સ્વભાવ દ્વારા કે શરીર દ્વારા કે મન વાણી દ્વારા આત્મા જણાય એમ નથી. એ ઇન્દ્રિય દ્વારા જણાય એવો નથી, એ અતિન્દ્રિયપણે જણાય એવો છે. અને એ જણાય છે ત્યારે આનંદનું વેદન છે તે પણ અતિન્દ્રિય આનંદનું વેદન છે, એ અલૌકિક આનંદનું વેદન છે. એવા વેદનના અનુભવ માટે આ જળ ઇન્દ્રિયો કામમાં આવતી નથી. આત્મા અમને કેમ જણાતો નથી, આત્મા અમને ક્યાંય કોઈ રીતે દેખાતો નથી, એવી દલીલ કરનારાઓ એમ માને છે કે ઇન્દ્રિય દ્વારા આત્મા જણાય તો જ અમે માનીએ. ઇન્દ્રિય દ્વારા આત્મા જણાતો નથી એટલે એ લોકો આત્માને માનતા નથી. પણ બીજી ઘણી વાતમાં એ લોકોને ખ્યાલ છે કે જે જે રીતે જણાતું હોય તે રીતે જ જણાય. એવાઓને અમે એમ પૂછીએ છીએ કે તમને બેક્ટેરિયા નરી આંખે કેમ જણાતું નથી, તો એ તરત જ કહેશે કે બેક્ટેરિયા નરી આંખે ન જણાય, એ માઇક્રોસ્કોપ દ્વારા જ જણાય. અમે એને એમ કહીએ કે અમુક ફ્રીક્વન્સી કાન દ્વારા કેમ સાંભળી શકાતી નથી, તો એ તરત જ કહેશે કે આપણા કાનની એટલી કેપેસિટી નથી કે અમુક ફ્રીક્વન્સી આપણા કાન દ્વારા આપણને સંભળાય. જે પ્રાણીઓને સંભળાય છે એમ આપણને સંભળાય એમ આપણા કાનની એવી શક્તિ નથી. તો ત્યાં તો એ બધું એ સ્વીકારે છે. અને જ્યારે આત્માના અનુભવની આત્માને જાણવાની વાત કરીએ ત્યારે એમને એ ઇન્દ્રિય દ્વારા જાણવો છે, ઇન્દ્રિય દ્વારા એ ન જણાય. બીજું બધું જેમ તું સ્વીકારે છે કે આ અમુક રીતે જ જણાય, એવી રીતે આત્મા છે તે અતિન્દ્રિયપણે જ અનુભવમાં આવે, પોતાને જ અનુભવમાં આવે, એમાં બીજો કાંઈ કરી આપે તો જણાય એવું છે જ નહીં. કોઈ દ્વારા કોઈને આત્મા બતાવી શકાય, એનો અનુભવ કરાવી શકાય એવું શક્ય જ નથી. આત્મા પોતાને પોતા દ્વારા જ જણાય કે આ પ્રકાશ શક્તિને કારણે છે. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે સ્વસન્મુખ થતા આત્માના અતિન્દ્રિય આનંદનું પ્રત્યક્ષ વેદન થયું તે પ્રકાશ શક્તિનું કાર્ય છે, અને સાથે આ જે કાંઈ વ્યવહાર કે બાહ્ય નિમિત્ત છે એ દ્વારા એ કાર્ય નિપજ્યું છે એમ બિલકુલ નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું વ્યવહાર નથી, નિમિત્ત નથી, આપ વ્યવહાર અને નિમિત્તને કેમ ઉડાવો છો? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે, અરે ભાઈ, વ્યવહાર નથી, નિમિત્ત નથી એમ કોણ કહે છે? વ્યવહાર છે, બાહ્ય નિમિત્ત છે, પણ તે જેમ છે તેમ છે, અને જેમ છે તેમ ન જાણે અને એને અન્ય પ્રકારે જાણે તો એ તો મિથ્યા શ્રદ્ધાંત થાય. વ્યવહાર અને નિમિત્ત છે અને તે જેમ છે તેમ ન જાણે તો તેનું જાણવું, તેનું જ્ઞાન મિથ્યા છે. વળી વ્યવહાર અને નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ થાય અથવા તેના નિર્મળ જ્ઞાન શ્રદ્ધાન પ્રગટ થાય એમ માને તે વિપરીત શ્રદ્ધાન છે, એ ખોટી ઊંધી શ્રદ્ધા છે. અહીં એમ વાત છે કે વ્યવહાર કે બાહ્ય નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ ન થાય, પણ એવા વ્યવહાર અને નિમિત્તનું લક્ષ છોડીને સ્વસન્મુખતા કરતા સ્વસંવેદનમાં જ આત્મા પ્રત્યક્ષ થાય છે. આવો આત્માનો પ્રકાશ સ્વભાવ છે અને એ જ આ પ્રકાશ શક્તિ છે. આગળ પાંચમા પેરેગ્રાફમાં અહીંયા કહે છે ચોથી લીટીમાં કે સંતો પરમાત્માનો સંદેશ પોકારીને જગત પાસે જાહેર કરે છે કે પ્રભુ, તારા સ્વસંવેદનમાં તારો આત્મા પ્રત્યક્ષ થાય એવી પ્રકાશ શક્તિથી તું ત્રિકાળ ભરપૂર છું, એવી પ્રકાશ શક્તિ ત્રિકાળ તારામાં રહેલી છે. એ આત્માની શક્તિ છે, આત્માનો ગુણ છે, અને એ ગુણને કારણે તો આત્મા પોતાને જ પોતા દ્વારા જ સ્પષ્ટપણે અનુભવમાં આવે છે. આગળ કહે છે, પ્રવચનસાર ગાથા 172માં અલિંગ્રહણના 20 બોલ છે, એટલે ત્યાં અલિંગ્રહણ શબ્દ આવે છે. અને એ અલિંગ્રહણ શબ્દના અમૃત ચંદ્રાચાર્ય ભગવાને 20 અર્થ કર્યા છે, અને એક પછી એક અર્થ દ્વારા ઘણું તત્વજ્ઞાન સમજાવ્યું છે. તો એમાં છઠ્ઠો બોલ છે, સૌથી નીચે છઠ્ઠો બોલ આપ્યો છે તે આપણે લઈએ. તો છઠ્ઠો બોલ છે એ આ પ્રકાશ શક્તિને લગતો છે. છઠ્ઠા બોલમાં એમ કહ્યું છે કે લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ સમજાવે છે 73મા પાના પર કે જુઓ, આ છઠ્ઠા બોલમાં સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ કહ્યું છે. શું કહ્યું છે છઠ્ઠા બોલમાં? કે સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ કહ્યું છે. આવો વિતરાગ પરમેશ્વરનો માર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વરના અહીંયા ભરતક્ષેત્રને વિશે વિરહ પડ્યા, એટલે ગુરુદેવ કહે છે કે બધા પોતપોતાની માન્યતા પ્રમાણે ધર્મના અર્થ કરવા લાગી ગયા અને બધી ગરબડ ઊભી થઈ છે. અહીંયા તો કહે છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાન વડે જાણવામાં આવે એવો આત્મા નથી. ઇન્દ્રિય દ્વારા જણાય એવો પણ નહીં અને ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાન, ઇન્દ્રિયો દ્વારા કંઈક જાણીને પછી અનુમાન કરવામાં આવે એવો પણ આત્મા નથી. તેમજ પોતે ઇન્દ્રિયથી કે અનુમાનથી પરને જાણે એવો પણ આત્મા નથી. આત્મા ઇન્દ્રિયો દ્વારા પરને જાણે કે અનુમાનથી પરને જાણે એવો પણ આત્મા નથી. આત્મા પોતે ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી કે અનુમાન દ્વારા જણાતો નથી. અને આત્મા જ્યારે જ્ઞાન કરે છે તો એ કંઈ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે કે અનુમાનથી પરને જાણે છે એમ નથી. પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા ભગવાન આત્મા છે. પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા પ્રભુ આત્મા છે. અને એ પરનું જ્ઞાન કરે છે તો એ જ્ઞાન એનો સ્વભાવ છે. એ પરના દ્વારા પરની અપેક્ષાએ જ્ઞાન કરે છે એમ નથી. અહીંયા આ 12મી શક્તિ પ્રકાશ શક્તિના વર્ણનમાં આ જ વાત કરી છે. આત્મા પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશ સ્વભાવ છે. ઇન્દ્રિયોથી નહીં, રાગથી નહીં, પણ પોતાના સ્વભાવથી જાણવામાં આવે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. એવા અલિંગ્રહણના છઠ્ઠા બોલ સાથે અહીં મેળ છે. છઠ્ઠો બોલ છે એની સાથે આનો મેળ પડે છે. આગળ કહે છે, આ પ્રકાશ શક્તિમાં એવું અચિંત્ય દિવ્ય સામર્થ્ય છે કે કોઈ પર નિમિત્તની અપેક્ષા વિના જ તે પોતાના જ સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કરે છે. ભગવાન આત્મામાં આ પ્રકાશ શક્તિ એવી પડી છે કે એના દ્વારા એ પોતે પોતાને પ્રત્યક્ષ થઈ જાય છે, પોતાને પ્રત્યક્ષ અનુભવાઈ જાય છે, જણાઈ જાય છે. એટલે સ્વસંવેદન વડે આત્મા પોતાને પ્રત્યક્ષ કરે છે. આવી દિવ્ય શક્તિ સંપન્ન નિજ આત્માને અંતર્મુખ થઈ દેખે દ્રવ્ય દ્રષ્ટિ ખીલી જાય છે, દ્રવ્ય દ્રષ્ટિ ઉઘડી જાય છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, તારા આત્માનો અપાર અનંતો વૈભવ દેખવો હોય તો તારા દિવ્ય ચક્ષુ એટલે કે દ્રવ્ય ચક્ષુ, દિવ્ય ચક્ષુ એટલે કે દ્રવ્ય ચક્ષુ તું ખોલ. આ બહારના ચામડાના એટલે ચર્મ ચક્ષુ વડે એ નહીં દેખાય, ઇન્દ્રિયો દ્વારા એ નહીં જણાય, એ નહીં અનુભવાય. અને આ અંદરના રાગના ચક્ષુ વડે એટલે કે તારા શુભભાવ વગેરે છે એના વડે પણ એ નહીં જણાય, નહીં દેખાય. અંતરના સ્વભાવ ચક્ષુ વડે જ તે જણાશે કે તારા દિવ્ય ચક્ષુ છે, એ દ્રવ્ય ચક્ષુ છે. એટલે કે જે દ્રવ્યની દ્રષ્ટિ કરવાવાળા છે એવા એ ચક્ષુ, સ્વભાવ ચક્ષુ વડે જ તે જણાશે, અનુભવાશે. અને એ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકાના પ્રારંભમાં જ કરી, મંગલાચરણમાં જ પહેલા જ કળશના આચાર્યદેવે કહ્યું કે નમઃ સમય સારાય સાનુભૂત્યા ચકાસે. એટલે કે પોતે પોતાની અનુભૂતિથી પ્રકાશમાન છે, પોતે પોતાને પોતાની અનુભૂતિ દ્વારા અનુભવાય છે. સમય સાર એટલે આત્મા સ્વ અનુભવ દ્વારા એ પ્રકાશે છે. સમય સારાય સાનુભૂત્યા ચકાસે અને એને નમસ્કાર કર્યા. કેવા? સમયસાર નામ શુદ્ધ આત્માને નમસ્કાર. નિમિત્ત કે વ્યવહારના આલંબન વિના જ આત્મા સચિદાનંદ પ્રભુ સ્વયં પોતાના સ્વભાવથી જ સ્વાનુભૂતિમાં પ્રકાશે છે. અહીંયા 73મા પાના ઉપર 6ઠા પેરેગ્રાફમાં કોઈએ પ્રશ્ન કર્યો છે અને ગુરુદેવે પછી એનો ઉત્તર આપ્યો છે. પ્રશ્ન એવો છે કે આ વાત તો બરાબર છે, પણ એ સ્વસંવેદન અઘરું લાગે છે, એ કઠણ થઈ પડ્યું છે. સ્વસંવેદન કરવું કઈ રીતે એને એ છે કે પણ એ સ્વસંવેદન કઠણ થઈ પડ્યું છે ને. ગુરુદેવ એનો ઉત્તર આપતા કહે છે કે હા, એ તો કળશ ટીકાના 60મા કળશમાં કહ્યું છે કે સાંપ્રત જીવદ્રવ્ય એટલે હાલમાં જીવદ્રવ્ય રાગ આદિ અશુદ્ધ ચેતના રૂપે પરિણમ્યું છે, ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે. રાગ આદિ અશુદ્ધ ચેતના રૂપે પરિણમ્યું છે એટલે ત્યાં પછી ક્રોધ છે, તો જ્ઞાન ક્રોધ રૂપે પરિણમ્યું છે એમ લાગે છે. તેથી જ્ઞાન અને ક્રોધ એ બંને ભિન્ન છે એમ એને જુદું અનુભવવું, જ્ઞાનને ક્રોધથી કે માનથી જુદું અનુભવવું એ ઘણું જ કઠણ છે. ક્રોધ આવ્યો છે તો એવો ભાવ થયો છે તે વખતે એ ક્રોધને જાણનાર જ્ઞાનની પર્યાય છે, એ જ સમયે ક્રોધને જાણનારી જ્ઞાનની પર્યાય છે. શુભરાગ થયો છે તો એને પણ જાણનારી જ્ઞાનની પર્યાય તે જ સમયે છે, પણ એ શુભ ભાવમાં કે અશુભ ભાવમાં એવો ઓતપ્રોત થઈ જાય છે કે જ્ઞાન એનાથી જુદું છે અને જ્ઞાન એને પોતાથી જુદું જાણે છે એ તરફ એનું લક્ષ્ય જ જતું નથી. આવી જીવની વર્તમાનમાં દશા હોય પછી એને સ્વાનુભૂતિ અઘરી લાગે ને, એને એવું સ્વસંવેદન એટલે અઘરું થઈ ગયું છે એટલે એને કઠણ લાગે છે. એટલે ત્યાં એમ કહ્યું છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન ક્રોધ ભિન્ન એવું અનુભવવું ઘણું જ કઠણ છે, બંને જુદા છે એમ અનુભવવું ઘણું કઠણ છે. કે વાત સાચી એ રીતે કઠણ છે, પણ એ કઠણ કેમ લાગે છે, અઘરું કેમ લાગે છે એનું કારણ સમજાવ્યું. જીવની દશા આવી છે, જીવ દ્રવ્ય રાગાદી અશુદ્ધ ચેતના રૂપે પરિણમે છે, માટે એને એ સ્વસંવેદન પઠન થઈ પડ્યું છે. પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કળશ ટીકામાં સાથે એ વાત પણ આચાર્ય ભગવાને કરી છે કે સ્વસંવેદન એટલે કે અનુભૂતિ કરવાનો માર્ગ એવો છે કે વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારી, વસ્તુનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું વિચારીને, એવી દ્રઢતા કરીને સ્વભાવ સન્મુખ થાય, ભેદ જ્ઞાન કરે અને સ્વભાવ સન્મુખ થાય તો એ અનુભવમાં આવે એવું છે. એટલે કહે છે કે પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, સ્વભાવનો અનુભવ કરવો કઠણ તો છે, એટલે કે અઘરું તો છે, પણ અશક્ય નથી. પોતાના નિજ આત્મ સ્વભાવનો અનુભવ કરવો અશક્ય નથી. અનંત જીવોએ એવો પોતાના સ્વભાવનો અનુભવ કર્યો છે, સ્વાનુભૂતિ કરી છે, સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને પછી આગળ વધીને એમાં લીનતા અને સ્થિરતા કરી છે, એવું ચારિત્ર પણ પ્રગટ કર્યું છે. એટલે એ અઘરું છે, કઠણ છે, પણ અશક્ય નથી, અસંભવ નથી. ઘણું કઠણ લાગે છે કેમ કે અનંત કાળથી ભેદ જ્ઞાનનો અભ્યાસ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એથી જુદું બીજું બધું પર છે એમ એને ભેદ જ્ઞાનનો અભ્યાસ નથી. પણ વસ્તુ સ્વરૂપ વિચારતા, વસ્તુ સ્વરૂપ ધ્યાવતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. એટલે એ અશક્ય નથી. પોતાના સ્વભાવની પ્રાપ્તિ પોતાને અશક્ય કેમ હોય? પોતાના સ્વભાવની પ્રાપ્તિ પોતાને હોય જ, એ તો ત્યાં સુધી જ પ્રાપ્ત નથી જ્યાં સુધી સ્વભાવની દ્રષ્ટિ કરતો નથી. જ્યાં અંતરદ્રષ્ટિ કરે કે તત્કાલ આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે. જીવોએ અભ્યાસ કર્યો નથી અને આ પદ્ધતિનો વર્તમાનમાં બહુ લોપ છે. કઈ પદ્ધતિનો લોપ છે? અંતર્મુખ થવાની પદ્ધતિનો બહુ લોપ થયો છે. આત્માના સ્વરૂપને યથાર્થ જાણતા નથી, જાણીને એવી દ્રઢતા કરીને સ્વભાવ સન્મુખ થવાનો પુરુષાર્થ પણ કરતા નથી. તેથી પોતાની ચીજ પ્રાપ્ત થવી કઠણ થઈ પડી છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા અનુભવમાં, સ્વાનુભવમાં પ્રત્યક્ષ થાય એવી એની શક્તિ છે. અનંત ગુણ સ્વભાવોમાં પ્રકાશ શક્તિ વ્યાપક છે. અનંત ગુણ સ્વભાવોમાં પ્રકાશ શક્તિ વ્યાપક છે. આત્માના અનંત ગુણ છે અને એમાં આ પ્રકાશ શક્તિ વ્યાપે છે, એટલે અનંત ગુણ એને પ્રકાશમાં આવે છે. જ્યારે સહાનુભૂતિ થાય છે ત્યારે અનંત ગુણોનું પરિણમન એને જણાય છે, અનુભવાય છે, જેથી જ્ઞાન પ્રત્યક્ષ, દર્શન પ્રત્યક્ષ, સુખ પ્રત્યક્ષ, વીર્ય પ્રત્યક્ષ એમ દરેક ગુણ, દરેક શક્તિ પ્રત્યક્ષ થાય એવું જ એનું સ્વરૂપ છે. આગળ 74મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ પ્રકાશ શક્તિમાં ગજબની વાત કરી છે. પોતાનો જ્ઞાનનો અને આનંદનો સ્વભાવ છે તેનું સ્વયં પ્રત્યક્ષ સંવેદન થાય. પોતાનો જ્ઞાનનો અને આનંદનો સ્વભાવ છે તેનું સ્વયં પ્રત્યક્ષ સંવેદન થાય, અરે અનંત ગુણોનું પ્રત્યક્ષ વેદન થાય એવો પ્રકાશ શક્તિના સામર્થ્યનો અચિંત્ય મહિમા છે. કેમ કે પ્રકાશ શક્તિ એ દ્રવ્યમાં અને ગુણોમાં વ્યાપે છે અને નિર્મળ પરિણમન થાય છે ત્યારે એ નિર્મળ પર્યાયમાં પણ વ્યાપે છે. ગુરુદેવ કહે છે કે એવી એ પ્રકાશ શક્તિનું સામર્થ્ય અચિંત્ય છે, એનો મહિમા અચિંત્ય છે, પણ શું કહીએ, જેટલું અંતરમાં ભાસે છે તેટલું ભાષામાં આવતું નથી. કેમ કે ભાષાનું પરિણમન સ્વતંત્ર છે અને તેની કહેવાની શક્તિ મર્યાદિત છે. શબ્દો દ્વારા જે અનુભવ થયો છે એ વર્ણવી શકાતો નથી. એટલે ગુરુદેવ પોતાની વાત કરે છે કે અમને અંતરમાં જે ભાસે છે એ બધું શબ્દોમાં આવતું નથી, એટલે અમે શું કહીએ. પરંતુ આ 12મી પ્રકાશ શક્તિ છે એ તો ગજબની છે, અને પોતાનો જ્ઞાન અને આનંદનો સ્વભાવ છે, તેનું સ્વયં પ્રત્યક્ષ સંવેદન થાય છે, અનંત ગુણોનું પ્રત્યક્ષ સંવેદન આવે છે, તો એ બધું આ પ્રકાશ શક્તિનો સામર્થ્ય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આમાં સ્વયં અને વિશદ એ બે શબ્દો પર ખાસ વજન છે. એક શબ્દ છે સ્વયં, બીજો વિશદ. આત્મા કોઈની અપેક્ષા રહિત સ્વયં પ્રકાશમાન છે એ સ્વયં. સ્વયંમાં કહેવું શું છે કે કોઈની પણ અપેક્ષા વિના પોતે જ પ્રકાશમાન છે. કોઈની એને અપેક્ષા નથી, કોઈ દ્વારા એ પ્રકાશમાન છે, પ્રસિદ્ધ થાય છે, અનુભવમાં આવે છે, જણાય છે એમ નથી. એટલે એ સ્વયં એ શબ્દ ઘણો મહત્વનો છે, એના ઉપર વજન છે. અને બીજો શબ્દ છે વિશદ. વિશદ એટલે સ્પષ્ટ, સ્પષ્ટ કહેતા પ્રત્યક્ષ, એ ભાવ અંદર પડ્યો છે. એટલે કહે છે કે વિશદ એટલે સ્પષ્ટ પ્રત્યક્ષ સ્વસંવેદન થઈને આત્મા જાણવામાં આવે છે. સ્વસંવેદન દ્વારા આત્મા પોતાને સ્પષ્ટ જણાય છે, પોતાને એનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. એટલે બંને શબ્દ સ્વયં અને વિશદ એ બે આ શક્તિમાં મુખ્ય છે. આગળ 75મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ ઉપયોગ તો ચોથા ગુણસ્થાનથી હોય છે. ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન થાય છે. તે વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાને અનુભવવા વાળો, સ્વને અનુભવવા વાળો જે ઉપયોગ છે, એટલે કે જે ઉપયોગ સ્વલક્ષી થયો છે, જે ધ્રુવ તરફ ઉપયોગ ઢળ્યો છે, એ ઉપયોગ શુદ્ધ છે. જેનથી એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહે છે. એટલે એવો શુદ્ધ ઉપયોગ તો ચોથા ગુણસ્થાનથી હોય છે, પરંતુ શુદ્ધ ઉપયોગની જેવી ઉગ્ર જમાવટ મુનિવરોને હોય છે, એટલે કે સાતમા ગુણસ્થાને હોય છે, તેવી સંકિતિને ચોથે ગુણસ્થાને હોતી નથી. મુનિરાજને તો ત્રણ કસાયના અભાવવાળી શુદ્ધ ઉપયોગની તીવ્ર લીનતા હોય છે, ચોથા ગુણસ્થાને તો હજી કસાયની પહેલી ચોપડી ગઈ છે, અનંતાનુબંધી કસાય ગયો છે, અને મુનિરાજને તો ત્રણ કસાયનો અભાવ છે. એટલે મુનિરાજની દશા અદ્ભુત છે. કહે છે કે સંકિર્તિને ચોથે ગુણસ્થાને જેવી મુનિરાજને શુદ્ધ ઉપયોગની ઉગ્રતા છે એવી હોતી નથી. મુનિરાજને તો ત્રણ કસાયના અભાવવાળી શુદ્ધ ઉપયોગની તીવ્ર ઋણતા હોય છે, છતાં પણ સમ્યક દ્રષ્ટિને ચોથે ગુણસ્થાને ગૃહવાસમાં રહેવા છતાં, ઘરમાં રહે છે એવા, ઘરમાં જે રહ્યા છે, ગૃહસ્થ છે, એમને પણ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવમાં આવે એવી આત્માની આ પ્રકાશ શક્તિ છે. દીક્ષા લઈ અને નીકળી પડીએ તો સમ્યક દર્શન થાય એમ નથી. સમ્યક દર્શન તો ચોથા ગુણસ્થાનની દશા છે, એ તો ગૃહસ્થને પણ હોય છે. અને ખરેખર તો એમ છે કે સમ્યક દર્શન થયા વિના દીક્ષા લઈને નીકળી પડીએ તો એથી કાંઈ અર્થ સરતો નથી. એ માત્ર શુભભાવ છે, એ દ્વારા મુનિ દીક્ષા હોઈ શકે નહીં. સમ્યક દર્શન વિના ચારિત્ર હોય નહીં. એટલે ચોથા ગુણસ્થાનની દશા છે એ અતિ મહત્વની છે. ચોથું ગુણસ્થાન આવ્યા વિના કોઈ ચારિત્ર નથી, એ બધા શુદ્ધભાવ માત્ર છે. અને ચોથા ગુણસ્થાને સમ્યક તો થાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન થાય છે, તો એ વખતે સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્મા અનુભવમાં આવે છે એ આ પ્રકાશ શક્તિને કારણે. એટલે દરેકના આત્મામાં આવી પ્રકાશ શક્તિ પડી છે, અને તેથી અહીંયા તો આ ન્યાયથી અને યુક્તિથી વાત સમજાવી છે કે પ્રકાશ શક્તિ પડી છે તો એનું પરિણમન પણ છે. ગૃહનું લક્ષ કરતા અનંત ગુણોનું પરિણમન એને અનુભવમાં આવે છે, એવો જ આત્માનો સ્વભાવ છે. અને આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે એ આ પ્રકાશ શક્તિને કારણે છે. જે કહે છે કે આ તો ન્યાયથી અને યુક્તિથી વાત છે. ચોથે ગુણસ્થાને સંકિતિ કહે છે, મારા આત્માના સ્વસંવેદન પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. ચોથા ગુણસ્થાને જેને સમ્યક દર્શન છે એ એમ કે છે, શું કે છે, કે મારા આત્માના સ્વસંવેદન પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. સુધી કહે છે, કહો, આ સ્વસંવેદન અચિંત્ય મહિમા યુક્ત છે. એ સ્વાનુભૂતિ કહો કે સ્વસંવેદન કહો, એ અચિંત્ય મહિમા યુક્ત છે. તેમાં અનંત ગુણોનો રસ સમાય છે, તેમાં અતિન્દ્રિય આનંદ જરે છે, સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે, અને અનંત શક્તિઓનો નિર્મળપણે અનુભવ થાય છે. એમાં અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે, એ બધું અનુભવમાં આવે છે. આ સ્વસંવેદન તો મોક્ષના દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય છે. આ પ્રકાશ શક્તિનું બીજી અનંત શક્તિઓમાં રૂપ છે, તેથી જ્ઞાન, શ્રદ્ધા, આનંદ વગેરે પ્રત્યક્ષ થાય એવું એનું સ્વરૂપ છે. પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે દ્રવ્ય સંગ્રહની 47મી ગાથામાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ કહે છે કે નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે. શું કહ્યું છે? દ્રવ્ય સંગ્રહમાં કે નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે. નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એટલે સાથે રહેલો શુભભાવ છે એને ઉપચારથી વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એટલે કે નિશ્ચયથી નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સિવાય નિશ્ચય સમ્યક દર્શન બીજી કોઈ રીતે થતું નથી. અને નિશ્ચય સમ્યક દર્શન છે તો જ સાથે રહેલા શુભભાવને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, વ્યવહાર સંકિત કહેવામાં આવે છે, એ વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. પણ નિશ્ચય સંકિત છે નહીં, નિશ્ચય મોક્ષ માર્ગ છે નહીં, તો પછી એ માત્ર શુભભાવ છે. દ્રવ્ય સંગ્રહની 47મી ગાથામાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ કહે છે કે નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે. ધર્મી પુરુષ સ્વરૂપમાં જ્યારે ઉપયોગ લગાવે ત્યારે ધ્યાન થાય છે. કઈ રીતે ધ્યાન થાય છે? સ્વરૂપમાં જ્યારે ઉપયોગ લગાવે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપમાં લગાવે ત્યારે ધ્યાન થાય છે. ધ્યાન તે જ શુદ્ધ ઉપયોગ છે. જ્ઞાયકનું ધ્યાન લગાવતા આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. એવું ધ્યાન થાય છે ત્યારે આત્મા પ્રત્યક્ષ થાય છે, પોતાને જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, પોતાને જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવાય છે, અનુભવમાં આવે છે. આ મતિશ્રુત જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ છે. કેમ કે ચોથા સંસારની દશામાં આત્મા પ્રત્યક્ષ છે, અનુભવમાં આવે છે, તો ત્યાં અવધિ જ્ઞાન નથી, મનોપરે જ્ઞાન પણ નથી અને કેવળ જ્ઞાન પણ નથી. એ મતિશુદ્ધ જ્ઞાનમાં જ આત્મા પ્રત્યક્ષ થાય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે મતિશુદ્ધ જ્ઞાનને તમે પ્રત્યક્ષ કહો છો, પરંતુ તત્વાર સૂત્રમાં આ દે પરોક્ષમ આરંભના બે અર્થાંત મતિશ્રુત જ્ઞાન પરોક્ષ છે એમ કહ્યું છે, તો આ કેવી રીતે છે? તત્વાર સૂત્રમાં ઉમાશાતીજી ભગવાને આ સૂત્રમાં એ રીતે વાત કરી છે કે પહેલા બે છે તે પરોક્ષ છે, મતિશ્રુત જ્ઞાન પરોક્ષ છે. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે તત્વાર સૂત્રમાં મતિશ્રુત જ્ઞાનને પરોક્ષ કયા છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કયા છે. બહુ સરસ સમાધાન છે અને બહુ શાંતિથી સમજીને યાદ રાખવા જેવું આ સમાધાન છે. તત્વાર સૂત્રમાં મતિશ્રુત જ્ઞાનને પરોક્ષ કયા છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કયા છે. કેમ કે કેવળ જ્ઞાન છે તેમાં બધું જ પર, ને માત્ર જે પર છે એ બધું જ તે સીધે સીધું આત્માના પ્રદેશોથી જણાય છે, એટલે કે જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. એવું એવું પરનું પ્રત્યક્ષ જાણવું મતિશ્રુત જ્ઞાનમાં નથી. એટલે તત્વાર સૂત્રમાં મતિશ્રુત જ્ઞાનને જે પરોક્ષ કયા છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કયા છે. પોતાને જાણવાની અપેક્ષાએ તો મતિશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે. આ વાત એમાં ગર્ભિત છે. વધારે વિસ્તાર કરીને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, વ્યવહારમાં જેમ કહે છે ને કે આ માણસને મેં પ્રત્યક્ષ જોયો છે, તેમ ભગવાન આત્મા સ્વસંવેદન જ્ઞાનમાં સ્પષ્ટ સ્વયં પ્રકાશમાન થાય છે. શુદ્ધ પર્યાય અંતરમાં વળીને જ્યાં ચૈતન્ય સ્વરૂપને ધ્યેય બનાવે છે ત્યાં તેનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. શુદ્ધ જ્ઞાનની પર્યાય અંતરમાં વળીને જ્યાં ચૈતન્ય સ્વરૂપને ધ્યેય બનાવે છે ત્યાં તેનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રગટ થાય છે. આત્મા અનુભવમાં આવે છે કે અનુભવાય એવો જ છે, આત્મામાં એવો પ્રકાશ નામનો ગુણ છે, એટલે કે પોતાને અનુભવમાં આવે, પોતાને પ્રકાશમાં આવે, પોતાને પ્રકાશે એવો જ છે. આગળ 76મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે સ્વાનુભવ પ્રત્યક્ષ આત્મદ્રવ્ય છે, પરોક્ષ રહે એવો એનો સ્વભાવ નથી. આત્માનો અનુભવ પ્રત્યક્ષ થાય એવો સ્વભાવ છે, એટલે આત્મા તો સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સ્વાનુભવ કાળે આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં તન્મય થયો થકો પોતે પોતાને સ્પષ્ટ પ્રત્યક્ષ વેદે છે. સ્વાનુભવ કાળે આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં તન્મય થયો થકો પોતે પોતાને સ્પષ્ટ પ્રત્યક્ષ વેદે છે, અને આનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ધર્મ છે. મતિશ્રુત જ્ઞાનમાં આ રીતે આત્મા પ્રત્યક્ષ વેદનમાં જાણવામાં આવે છે. આગળ કહે છે, અંદર તો જુઓ, ભગવાન આત્માની શક્તિ અપરિમિત અપાર છે. આ પ્રકાશ શક્તિના બે રૂપ, એક ધ્રુવ રૂપ, તે ધ્રુવ ઉપાદાન, અને પરિણતિ પ્રગટે તે ક્ષણિક ઉપાદાન છે. અહીંયા પરિણતિ પ્રગટે એટલે નિર્મળ પર્યાયની વાત કરી છે, એને ક્ષણિક ઉપાદાન કહ્યું છે, અને એક જે ધ્રુવ રૂપ છે એ ધ્રુવ ઉપાદાન છે. આ પ્રકાશ શક્તિના બે રૂપ છે, એક ધ્રુવ રૂપ એટલે શક્તિ રૂપે પ્રકાશ શક્તિ અંદરમાં પડી છે, દ્રવ્યમાં એ પ્રકાશ શક્તિ ધ્રુવ પડી છે, ધ્રુવ રૂપ છે, એ ધ્રુવ ઉપાદાન પણ છે અને એનું પરિણમન એટલે પરિણતિ રૂપે એ પ્રગટે તે ક્ષણિક ઉપાદાન છે. અહીં શક્તિ અને શક્તિની નિર્મળ વ્યક્તિ એટલે શક્તિની નિર્મળ વ્યક્તતા એટલે નિર્મળ પર્યાયો એની વાત છે. ધ્રુવ પણ સ્વાનુભૂતિની પર્યાયમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે. સમયસાર કળશ ટીકા 60માં કહ્યું છે કે વસ્તુના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા અર્થાંત ધ્યાવતા ભિન્ન આત્માનો અનુભવ થઈને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એકલા રાગ અને પુણ્યપાપનો વિચાર કરે એ તો પરપ્રકાશક મિથ્યા જ્ઞાન છે. રાગ અને પર્યાય પ્રતિ તો અનાદિથી ઝૂકી રહ્યો છે, એમાં એ નવું શું કરી રહ્યો છે? શુભ ભાવ કે અશુભ ભાવમાં પરિણમવું એ કાંઈ નવી વાત નથી. અને દ્રવ્યનું લક્ષ નહીં કરીને માત્ર પર્યાયનું જ લક્ષ કરીને ત્યાં જ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપીને પરિણમવું, અને ઉદય જેવા આવ્યા છે, કર્મના જેવા ઉદય આવ્યા છે, જેવા સંયોગો છે એ સાથે જોડાવું, કે તો એ અનાદિનો કરી રહ્યો છે, એમાં કાંઈ નવું નથી. પણ એ બધા તરફનું લક્ષ છોડી જ્ઞાનને પોતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ ઝુકાવવાથી એટલે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને શુદ્ધ સ્વરૂપ સન્મુખ ઝુકાવવાથી તે જ્ઞાનની દશામાં આત્મા પ્રત્યક્ષ થાય છે અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આગળ ગુરુદેવ કહે છે કે ભાઈ, તારા આત્માનો પ્રકાશ સ્વભાવ છે. તારા આત્માનો પ્રકાશ સ્વભાવ છે કેમ કે પ્રકાશ શક્તિ અંદરમાં પડી છે અને એનું પરિણમન છે એટલે એવો પ્રકાશ સ્વભાવ છે. જેવા ગુણો અંદર પડ્યા છે એ ગુણોના પરિણમન રૂપ દ્રવ્યનો સ્વભાવ હોય છે. ભગવાન આત્મામાં આ પ્રકાશ નામની શક્તિ પડી છે એટલે એનો સ્વભાવ પ્રકાશ સ્વભાવ છે. તેમાં એ પ્રકાશ સ્વભાવમાં પરોક્ષપણાનો અભાવ છે, એમાં પરોક્ષપણું નથી, એ પ્રત્યક્ષ જ છે. શું કહેવું છે કે તારા આત્માનો પ્રકાશ સ્વભાવ છે, તેમાં પરોક્ષપણાનો અભાવ છે. સંકિતિને આત્મસ્વભાવનું અંશે પ્રત્યક્ષ સંવેદન પ્રગટ થયું હોય છે, તેને સાધક દશામાં પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ્યું નથી અને પરોક્ષ જ્ઞાન પણ વર્તે છે. સ્વરૂપના ઉગ્ર આલંબનને જેમ જેમ તેને આત્માનું પ્રત્યક્ષ સંવેદન વધતું જાય છે તેમ તેમ પરોક્ષપણું છૂટતું જાય છે. શું કહ્યું કે સાધક દશામાં પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ્યું નથી અને પરોક્ષ જ્ઞાન પણ વર્તે છે. પ્રત્યક્ષ જ્ઞાન તો છે પણ પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન નથી અને સાથે પરોક્ષ જ્ઞાન પણ વર્તે છે. હવે જ્યારે એ સ્વરૂપના ઉગ્ર આલંબને એટલે કે ઉગ્ર પુરુષાર્થ કરે ત્યાં એકાગ્રતા વધારે છે, જેમ જેમ એવી એકાગ્રતા વધારે છે તેમ તેમ એને આત્માનું પ્રત્યક્ષ સંવેદન વધતું જાય છે અને તેમ તેમ પરોક્ષપણું છૂટતું જાય છે. કેમ કે પ્રત્યક્ષપણું વધે છે, પ્રત્યક્ષ સંવેદન વધતું જાય છે, તેમ એને પરોક્ષપણું છૂટતું જાય છે અને અંતે પરોક્ષપણાનો સર્વથા અભાવ થઈ પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ પ્રકાશ શક્તિની પરિપૂર્ણ પ્રગટતા છે, જેમાં એકલી પૂર્ણ પ્રત્યક્ષતા જ છે. આ રીતે અહીંયા હવે ગુરુદેવ એની સમાલોચના કરતા કહે છે કે જુઓ, અજ્ઞાનીને સર્વથા પરોક્ષ જ જ્ઞાન હોય છે. શું કહ્યું? અજ્ઞાનીને સર્વથા પરોક્ષ જ જ્ઞાન હોય છે. કેમ કે એને તો આત્માનો અનુભવ કર્યો જ નથી એટલે અજ્ઞાન. આ બહારના જ્ઞાન છે એને જ્ઞાન નથી કહેતા. આ મેડિકલના અને એન્જિનિયરિંગના અને એ બધા જે જ્ઞાન છે એ જ્ઞાન નથી, એ તો માહિતી છે. જ્ઞાન કોને કહ્યું? આપણે જ્ઞાન શક્તિ વખતે ખાસ બરાબર એ સમજ્યા છીએ, બરાબર શીખ્યા છીએ. જ્ઞાન કોને કહ્યું? પોતાનો આત્મા, એની અંદર અનંત શક્તિમાં જે જ્ઞાન શક્તિ પડી છે, જ્ઞાન ગુણ પડ્યો છે, એ જ્ઞાન ગુણનું ભવન, જ્ઞાન ગુણનું પરિણમન થવું, એ જ્ઞાન છે. અને એ જ્ઞાન, એ જ્ઞાન બધાને જાણવા વાળું છે. અને પછી સર્વજ્ઞત્વ શક્તિમાં એની એ વાત કરી કે એ જ્ઞાનની પર્યાય જ્યારે સ્વસન્મુખ થઈ અને આત્મમય થાય છે એટલે પોતાને જ જાણવા વાળી થાય છે, તો એ સર્વજ્ઞેયો એમાં ઝળકે છે. એટલે કે એવી સર્વજ્ઞતા એ ઝળકે છે કે સર્વજ્ઞત્વ શક્તિમાં આપણે વાત કરી. એટલે આમાંનું કાંઈ પણ અજ્ઞાનીને નથી. એટલે અજ્ઞાનીને તો સર્વથા પરોક્ષ જ જ્ઞાન હોય છે. બીજી વાત, સંકિતીને એટલે સાધકને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન હોય છે. જ્યારે એને અનુભવ થયો, નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાનુભૂતિ થઈ, પોતાના સ્વરૂપને જાણ્યું, અનુભવ્યું, તો એને સ્વસંવેદન થયું, એ પ્રત્યક્ષ છે. એટલે કહે છે કે સંકિતીને સાધકને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન હોય છે અને સાથે સાથે પરોક્ષપણું પણ હોય છે. પણ એ પરોક્ષપણું, એ પરોક્ષ જ્ઞાન છે, એ ક્રમે અભાવરૂપ થતું જાય છે. ક્રમે એટલે ધીરે 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 એ ઓછું થતું જાય છે. જેમ હમણાં ગુરુદેવે સમજાવ્યું તે રીતે, જેમ 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 સાધકનો પુરુષાર્થ વધતો જાય છે અને એનો આત્માના લક્ષે, સ્વરૂપના લક્ષે ઉગ્ર પુરુષાર્થ થાય છે, એમ એને પ્રત્યક્ષ સ્વસંવેદન વધતું જાય છે અને જે પરોક્ષપણું છે એ ઘટતું જાય છે. એટલે સંકિતીને માટે ગુરુદેવ કહે છે કે સંકિતીને સાધકને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન હોય છે ને સાથે ક્રમે અભાવરૂપ થતું પરોક્ષપણું પણ હોય છે અને એ પરોક્ષપણું ઘટતું જાય છે. ક્રમે અભાવરૂપ થતું પરોક્ષપણું એમ શબ્દ મૂક્યા છે. એટલે ક્રમે ક્રમે એ ઘટતું જાય છે. પેલું પ્રત્યક્ષ સ્વસંવેદન વધતું જાય છે એ એનો પુરુષાર્થ છે, અને આ તરફ એ પરોક્ષપણું ઘટતું જાય છે. બધું પછી પ્રત્યક્ષ થઈ જાય છે, પૂર્ણ દશા થાય છે તો બધું પ્રત્યક્ષ થઈ જાય છે. એટલે ત્રીજી વાત કરે છે કે કેવળીને સર્વ પ્રત્યક્ષપણું એટલે પૂર્ણ પ્રત્યક્ષપણું હોય છે. આવી વાત છે. ગુરુ કહે છે કે ભાઈ, ગુપ્ત રહે એવું આત્માનું સ્વરૂપ જ નથી. આત્મા પોતાને જણાય નહીં, અનુભવમાં આવે નહીં એવું આત્માનું સ્વરૂપ જ નથી. આ પ્રકાશ શક્તિ પડી છે તો એ દ્વારા એ પોતાને અનુભવમાં આવે એવો જ ભગવાન આત્મા છે. કહે છે કે ગુપ્ત રહે એવું આત્માનું સ્વરૂપ જ નથી, પણ તને અનંત શક્તિ સંપન્ન નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ આવે ત્યારે ને. વિશ્વાસ ના આવે ત્યાં સુધી તું એવો પુરુષાર્થ કરે નહીં. એટલે કહે છે કે તું અનંત ગુણનું ધામ નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ લાવી અંતર્મુખ થા, તેમ કરવાથી આત્માનું વહાણ તરીને પાર ઉતરી જશે. જેમ વિશ્વાસે વહાણ કરે છે તો પહેલા તું વિશ્વાસ તો લાવ કે તું અનંત ગુણનું ધામ છે, અને પછી દ્રવ્યકૃતના એવા અભ્યાસ દ્વારા દ્રઢતા કર. અને દ્રઢતા કરી અને પછી ગુરુદેવ કહે છે કે આત્મદ્રવ્યનો વિશ્વાસ લાવી અંતર્મુખતા, તેમ કરવાથી સ્વરૂપની પ્રાપ્તિ થશે. અને આ અનંત જન્મ મરણના અંત કરવાની આ જ એક રીત છે. સમ્યક દર્શનની, ધર્મની શરૂઆતની આ જ એક રીત છે. બાકી દયા, દાન, વ્રત, તપના ભાવ છે એ તો સુદભાવ છે અને એ તો બંધનું કારણ છે, અને એથી તો ભવના ભ્રમણ થશે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ, એવા શુદ્ધભાવને કારણે સ્વર્ગના ભવ પણ અનંત કર્યા છે અને ત્યાંથી નીકળી ભવભ્રમણમાં તું નિવોદમાં ઉપજ્યો, ત્યાં પણ અનંત ભવ કર્યા. કેમ કે 2000 સાગરોપમનો ત્રસ્તકાળ છે, 2000 સાગરોપમનો ત્રસકાળ હોય, કેટલો કાળ પૂરો થઈ જતા પાછો જીવ ઇતર નિગોજમાં ચાલ્યો જાય છે. સ્વર્ગ કરતા એકેન્દ્રિયમાં અસંખ્ય ગુણા અનંતા ભાવ જીવે કર્યા છે, એક શ્વાસમાં 18 ભાવ નિગોજમાં થાય છે. આવા અનંત અનંત ભાવ નિગોજમાં કર્યા છે. આવા ભાવના દુઃખથી મુક્ત થવું હોય તો અનંત શક્તિવાન એવા ધ્રુવની જ આત્મદ્રવ્યમાં દ્રષ્ટિ લગાડી દે. શક્તિ અને શક્તિવાન એવા ભેદનું પણ લક્ષ છોડી દે, વિકાળી દ્રવ્યમાં દ્રષ્ટિ કર. તેથી તારા નાણ પર્યાયમાં આત્મા પ્રત્યક્ષ થશે. સ્વસંવેદનમાં સ્વયં આત્મા પ્રત્યક્ષ થાય એવો જ એનો પ્રકાશ સ્વભાવ છે. તો આ રીતે આ પ્રકાશ શક્તિનું વર્ણન પૂરું થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.